દેશનાનું સ્વરૂપ એક શું કહે છે, શિષ્યને આશ્રયને દેશના હોય છે. બીજું, જનપરિણતિ ભિન્ન ભિન્ન છે એ અનુસાર દેશના હોય છે, પરિણતિ ભિન્ન ભિન્ન છે. ત્રીજી વાત કરી કે લોકોની ભાષા જુદી જુદી છે, પણ તીર્થંકરની દેશનાની અંદર આ બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય. જે જેની ભૂમિકાએ જ્યાં ઊભો છે ત્યાં એ આગળ વધે, ત્યાં એને ખુલાસો થાય, ત્યાં એને સ્પષ્ટતા મળે. આવી જિનેશ્વરની દેશના છે ત્યારે એમાં એનું કારણ એ છે કે જિનેશ્વરની દેશનામાં એને વાણીના 35 અતિશય છે અને અચિંત્ય એવું એનું સામર્થ્ય છે. તીર્થંકરની વાણીનું અચિંત્ય સામર્થ્ય છે કે સામાન્ય લોકોની સમજમાં નહીં આવે આ સામર્થ્ય, કે એક જ સમવસણની 12 પરસદાઓમાં 12 પ્રકારના લોકો બેઠા છે, કેવડી ત્યાં બેઠા છે. કેવડી કેવા કહેવાય, સર્વજ્ઞ કહેવાય ને, શું બાકી હશે, શું કામ ગયા સાંભળવા. આપણી કલ્પનાનો વિષય થઈ શકશે નહીં. જો નિશ્ચય નહીં માં હેલા જાય તો જેમ એને વંદન વંદન ન કરે તો સાંભળવો શું કામ જાય. પાછા એ નહીં કયો એ કેવડી બેઠા હતા પરસદામાં, શું કામ ગયા પરસદામાં. સમજાવીને એની વાત છે બધી, કેમ કે એકાંતિક છે. નહીંથી જ્યાં જ્યાં વાત આવે છે ત્યાં ત્યાં તત્વ ચુકાઈ જાય છે, રહસ્ય ચુકાઈ જાય છે, એના ભેદ ચુકાઈ જાય છે. કે એક કેવડી બીજા કેવડીને વંદન ન કરે ને એ બધો એનો વ્યવહાર ન હોય ને વરણ તો સાંભળવાનો વ્યવહાર હોય, કેવડીને શું બાકી રહી ગયું છે. એટલે આપણે એમાં ન પડવું, જે આખી પરંપરા છે ને એને સમજ. તીર્થંકર છે, તીર્થની સ્થાપના કરે છે ને તીર્થની સ્થાપના જેને ફેલાવવાની છે એની નીચે આ બધાય છે. બધા જ કેવડી હોવા છતાં તીર્થંકર એ કેવડીઓમાં પણ શ્રેષ્ઠ છે. સામાન્ય કેવડી અને તીર્થંકર કેવડી એ બેમાં પણ ભેદ થયો. જ્ઞાન અપેક્ષાએ ભેદ નથી, આ એનું અદ્ભુત એવું કર્મ એનું ઉદયમાં છે, પુણ્યોદયનું. અને જગતના લોક કલ્યાણની દ્રષ્ટિએ આ પુરુષની પાસે એવું તીર્થંકર નામ કર્મ ઉદયમાં છે. અને બાકીના કેવડે તો મૂકે હોય, પોતાનું કલ્યાણ કરે અને બીજાનું ન કરી શકે. આ બધા જ લોકો ત્યાં બેઠા છે, કેમ કે સામાન્ય કેવડી અને તીર્થંકર કેવડીમાં ફેર છે. અને ફેર છે કર્મ પ્રકૃતિનો છે, પાછો સ્વભાવ પ્રકૃતિનો નથી. પહેલા કર્મ પ્રકૃતિનો ફેર હોવા છતાંય ફેર માન્ય છે, આ વ્યવહાર છે કે તત્વ છે, નિશ્ચય છે. એ આ બધા નયવાદીઓ નિશ્ચયવાદીઓ આ કોઈ કારે સમજી શકે એવી સ્થિતિ નથી, સમજવું જ નથી. અને એનું બંધ કરીને જ બેઠા છે મગજ, આગળ જ છોડશે, કુતર્કમાંથી નીકળશે નહીં. આપણે તો એમાં ક્યાં પડવું છે. પણ મુનિની દેશના તો મર્યાદિત છે. મુનિની વાણી તો આપણા મારા તમારા જેવી છે. તો કે જે મુનિની દેશના કેવી હોય કે શ્રોતા વર્ગને કેમ ઉપકાર થાય, તો મુનિની દેશના નહીંથી છે. મુનિની દેશના નહીંથી છે. જુઓ, મુનિની દેશનાનો આધાર શું છે, નહીં છે. તીર્થંકરની દેશનાનો આધાર એની વાણી છે, 35 અતિશયવાળી. એટલે એ શિષ્યને જીવે છે, જન પરિણતિની ભિન્નતાને જીવે છે, ભાષા ભિન્નતાને જીવે છે. પણ એ બધાનો સમાવેશ એ પોતાના એક અચિંત્ય સામર્થ્યની અંદર પૂરું કરી શકે છે. મુનિ પાસે એ નથી. મુનિ એની પાસે એ કર્મ નથી જ્યાં વાણીનો અતિશય જેને કહીએ. હા, અપૂર્વતા છે, એની વાતમાં પરસ્પર વિસંવાદ આવે નહીં. પણ છતાં એને કહેવા માટે મુનિની દેશના ઉપકારી ક્યારે થાય, તો મુનિ કોઈ પણ એક નયની દેશના આપે અને એમાં નિશ્ચયવાળા હોય, જ્ઞાન નયના પક્ષપાતી હોય તો ક્રિયા નયની દેશના આપે, અને ક્રિયા નયના પક્ષપાતી હોય તો જ્ઞાન નયની દેશના આપે. વ્યવહાર નયના પક્ષપાતી હોય એને નિશ્ચય નયની દેશના આપે, અને નિશ્ચય નયના પક્ષપાતી હોય એને વ્યવહાર નયની. સુવૈદ્યની જેમ એ શ્રોતાવર્ગની પાત્રતા જોઈને ઉપકારક થાય છે. શ્રોતાની પાત્રતા જોઈને એ ઉપકાર કરે છે જગતના જીવો ઉપર. અને કોઈ પણ પ્રતિપક્ષી એવા નહીં દેશ ના આપે, એટલે આ જેટલું સમજો છે એથી એને વિપરીત સમજાય, બીજી દ્રષ્ટિ સમજાવે કે આ દ્રષ્ટિ આને પકડ છે તો બીજી દ્રષ્ટિ સમજાવો. પ્રતિપક્ષી નહીં દેશ ના આપે છે, જે દેશના પરમાર્થે અનેકાંતવાદ સ્યાદવાદ અર્થાત ઉભય નહીંનો સાપેક્ષપણે સમન્વય કરનારી જ હોય છે અને તેથી તે દેશના એક જ છે. એ દેશનાનું સ્વરૂપ કેવું હોય? ઉભય નયનો સાપેક્ષપણે સમન્વય. ત્યાં બંને આ કહેવામાં આવે છે ત્યારે આનો નકાર નથી, આનો અભાવ નથી, પણ આ પણ છે. નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહારની બંને સાથે રહેલ. કેટલી વાત કરી છે કે અમે નહીં પણ કીધો છે નિશ્ચયનો અને વ્યવહારનો પણ, પણ એકાંત નથી કીધું. જ્યાં જે જરૂરી છે ત્યાં લેવાનું છે, બંને લેવાનું છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષઃ, નિશ્ચય અને વ્યવહારથી જ નિશ્ચયની સમાપતિ થાય. વ્યવહારની અવગણના કરવાથી નિશ્ચય કોઈ દી પરિપૂર્ણ આવિર્ભાવ થઈ શકે નહીં. એટલે અહીંયા કહે છે કે સર્વજ્ઞના સિદ્ધાંતને અનુસરનારા હોવાથી તેમની દેશનાપામાં પણ નહીં સાપેક્ષતા છે. એ નિરપેક્ષ નહીંથી વાત કરે, એ જ્ઞાની નહીં, એ તો અજ્ઞાની છે, અગ્રહી છે, કદાગ્રહી છે, મતાર્થી છે, આત્માર્થી નથી. કારણ કે એની દેશના નિરપેક્ષ નહીંથી છે. અહીંયા નિરપેક્ષ નહીં નહીં પણ કેવો નહીં, સાપેક્ષ નહીં. સાપેક્ષ નહીં એટલે એક નહીંની હયાતીમાં બીજા નહીંનો સ્વીકાર છે. એક નહીંથી વાત થાય છે ત્યારે કહી શકાતી નથી, કેમ કે વાણીમાં સામર્થ્ય નથી, પણ એથી કરીને બીજું નથી એવું માનવાની કંઈ જરૂર નથી. હું આત્મા છું, બરોબર છે, હું આત્મા છું. એ વખતે દેહની ઉપસ્થિતિ ખરી કે નહીં? હવે મોક્ષ કરવો છે તો શું કરશું? આ દેહની ઉપસ્થિતિ છે તો દેહના ધર્મો ખરા કે નહીં? એ ધર્મો પ્રમાણે એને વ્યવહાર કરવો પડશે કે નહીં? અને એની અંદર એ આત્માને એ રીતે આ દેહ છે એ સંયોગી અવસ્થા છે. સંયોગી અવસ્થાના ભાન વિના એકાંતે ધર્મ કેવી રીતે થાય? કયો સંયોગી અવસ્થાના ભાન વિના ધર્મ કેવી રીતે થાય? હું આત્મા છું, આત્મા કંઈ કરતો જ નથી, તો તું તારે કંઈ કરવું નથી પડે, તું કરીશ શું? શરીર ધ્રુજે છે, શું કરવું?
બરોબર છે,
એકાદ નહીંથી બરોબર જ ને કહેવાય. અસત્ય છે, મિથ્યાત્વ છે, જૂઠ છે, હળહળતું જૂઠ છે, નિશ્ચયથી પણ જૂઠ. કારણ કે એક નહીં જેવું મિથ્યાત્વ બીજું એકઈ નથી. કૃપાળુ દેવીના પત્રાંક 918માં કીધું છે કે એકાંત જેવું મિથ્યાત્વ આ જગતમાં એકઈ નથી. એટલે નિશ્ચયથી સાચું છે એમ બોલવું એ પણ ખોટું છે. નિશ્ચય નહીંથી કોઈ વસ્તુને સત્ય ન કહેવાય, એ અંશે સત્ય થયું, પૂર્ણ સત્ય નથી. પૂર્ણ સત્ય તો વ્યવહાર અને નિશ્ચયના સમન્વયથી જે સ્થિતિ છે એ સ્થિતિ સાચી છે. એટલે અહીંયા કહે છે મુનિની દેશના નહીં સાપેક્ષ છે. એને કારણે મુનિની દેશનામાં પણ પરમ તત્વ સાથે વિરોધ આવે નહીં. જે અજ્ઞાની આત્માઓ આ સર્વજ્ઞની દેશનામાં ભેદ સમજે છે એ બધા જગતમાં દીનભાવવાળા છે, દયાનું પાત્ર છે અને પાપ બાંધનારા છે. પ્રભુના નામે, ભગવાનના નામે આત્માની એકાંતિક વાત કરનારા કેવળ પાપ બાંધે છે, બીજું કંઈ નથી કરતા. એ વાત અહીંયા એટલી સૂક્ષ્મતાથી મૂકી છે. માટે એ વાતને સમજવા માટે તો અમને આપ્યું છે કે હરિભદ્રસુરી મહારાજાએ યોગ દ્રષ્ટિ સમુચયમાં આ 134-146 12 ગાથાઓ આના માટે સમજાવી છે. આપણે તો કંઈ મૂળ ગ્રંથનું વાંચન લેતા નથી. આપણે અત્યારે દ્રષ્ટિઓનું યશો વિજયજી મહારાજે સંકલન કર્યું છે એ લઈએ છીએ, પણ એ મૂળ ગ્રંથની ગાથાઓ વાંચી અને એનો ભાવાર્થ સમજીને સમજવું પડે કે આ નયની સંધિ કેવી રીતે કરવી. અને કૃપાળુ દેવે પણ 207 અને 208ના પત્રમાં આપ્યું છે, જ્ઞાનીઓની વાણી નયાતીત હોય છે. નહીં તો આત્માને સમજવા માટે કહ્યું અને લોકો નહીંમાં ગૂંચવાયા છે. નયનો પાર પાડનારો પામી ન શકે એટલે ભવથી પણ એ છૂટી ન શકે. નય ચક્રમાં અટવાયેલો ભવ ચક્રમાં અટવાઈ જાય, બહાર નીકળી ન શકે. આ પ્રમાણે કહ્યું છે કે ભવાતીતાર્થ આઈ, આનું લક્ષણ શું આવા જીવનું? કે મુક્તિ માર્ગ એક, સર્વજ્ઞ એક, એની દેશના પણ એક અને મુક્તિનું સ્વરૂપ પણ એક. પત્રાંક 55, મોક્ષના માર્ગ બે નથી, બે નથી. હવે એની અંદર જે કહ્યું છે સ્થિરતાનો માર્ગ, પછી આ શાંતિનો માર્ગ, સમાધિનો માર્ગ, આ નથી. બહુ સરસ રીતે પત્રાંક આખો ફરીથી વાંચી લેજો. મોક્ષના માર્ગ બે નથી, પણ એની અંદર પાછું વ્યવહારિક ઉદાહરણ આપીને કહ્યું કે જે વાટે રામ તર્યા તે જ વાટે મહાવીર તર્યા. હવે મહાવીર તો હતા નહીં, રામ તર્યા ત્યારે વાટ એક જ હતી, અને જે વાટેથી મહાવીર તર્યા તે વાટેથી કૃષ્ણ તરસે. આ ભિન્નતા લોકોની અંદરની જે છે, માર્ગની ભેદ, મુક્તિ ભેદ અને મુક્તિના માર્ગનો ભેદ. કૃપાળુ દેવે કહ્યું કે જ્યાં રામ તર્યા ત્યાં મહાવીર તર્યા, બે તરી ગયા છે, બે તરી ગયા છે. એટલે હવે કોઈ સંશયનું સ્થાન તો રહ્યું નહીં ને, પણ જે વાટેથી મહાવીર તર્યા તે વાટેથી મહાવીર તર્યા, રામ તર્યા તે વાટેથી મહાવીર તર્યા, અને જે વાટેથી મહાવીર તર્યા તે વાટેથી કૃષ્ણ તરસે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ કેવું અભેદ સ્વરૂપ માર્ગનું, દેશનાનું, પુરુષનું અને મુક્તિનું, આ ચારેની એકતા જોઈ લીધી. કે મુક્તિનું સ્વરૂપ પણ એક જ છે, સર્વથા સર્વકર્મથી સદા આત્માનું મુક્ત થવું, એ જ મોક્ષ છે. એક પણ કણિયો હોય કર્મનો ત્યાં સુધી મોક્ષ નથી, આ વાત નિશ્ચિત છે. એ મોક્ષને પ્રાપ્ત કરવા માટેનો માર્ગ પણ એક જ છે કે જે માર્ગથી કર્મની નિર્જરા થાય તે મોક્ષ. જો કર્મની નિર્જરા ન થાય ને બાકીનું બધું ડંકા વાગે ને ધજાઓ ઊંચી ચડે કે બીજું થાય કે ત્રીજું થાય, જય જયકાર થાય, મોક્ષ ન થાય. મોક્ષ ક્યારે થાય? મોક્ષનો માર્ગ એક જ કે જે માર્ગેથી કર્મ તૂટે, કર્મનો ક્ષય થાય, કર્મ ક્ષીણ થાય, આ મોક્ષનો માર્ગ છે. અને એ જ ધર્મ છે કે જે ધર્મ આ જીવને સંયોગી અવસ્થામાં રહીને કર્મના બંધનથી છોડાવે. ધર્મનું સ્વરૂપ વ્યવહારિક છે, જેમ બાંધ્યું છે એમ અવળું કરે એટલે છૂટે. એમ જેમ બંધાવા બંધાવાનું કારણ પણ આ જીવ જ હતો સંયોગોની સાથે, એમ એના વિપરીતથી એ બંધાવાથી છૂટે. ધર્મનું સ્વરૂપ એ છૂટવાનું છે. અને આ કેનાર પુરુષ પણ એક જ છે, જે છૂટો છે એ જ કહી શકશે, જે નથી છૂટો એને બીજાને દાખલ કરવો પડશે કે અહીંયા હવે તને છોડાવે કોકોલો. જે છૂટો છે એને એની દેશનામાં ક્યારેય ન કીધું કે તને છોડવા માટે કોઈ બીજો આવશે. ખ્યાલ આવ્યો? તો કયો પુરુષ કે જે પુરુષ આ આત્માનું સ્વરૂપ જેને જાણ્યું છે અને સ્વયં મુક્ત થયો છે, એટલે કહે છે કે આત્મા સ્વતંત્ર છે, પૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે, સ્વાયત્ત છે. તું જ તારી મુક્તિ અને તું જ તારા બંધનું કારણ છો, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. આ જે ઓળખાવે છે તત્વજ્ઞાન, આવો પુરુષની પરંપરા જગતમાં એક જ છે. નામ ગમે તેટલા કયો અને ગમે તેટલા થયા હોય આ લોકમાં થાય, તો પુરુષ એક, મુક્તિનું સ્વરૂપ એક, મુક્તિનો માર્ગ એક, અને સર્વજ્ઞ પણ એક જ, કેનાર એક. એટલે એની ભાવદશા, એ આ ભાવદશા સમજવી પડે. આ શબ્દ ભેદમાંથી ઉપર જાય એ જ ભાવદશા સમજે. એટલે એને પછીની ગાથા આપી કે શબ્દ ભેદમાં ક્યાંય અટવાતા નહીં. એટલે કહ્યું કે જો શબ્દ ભેદ ઝઘડો કેસીઓજી, પરમાર્થ જોઈએ. જો પરમાર્થ એક જ હોય કે જ્યાં ત્યાંથી છૂટવું છે, તો કૃપાળુ દેવે કહ્યું જુઠાભાઈને, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ. લ્યો હવે આમાં ધર્મ નહીં, તમે કયો ધર્મ કીધો? જૈન ધર્મ કીધો, વેદાંત કીધો, વિતરાગ કીધો, સ્થાનકવાસી કીધો, દેરાવાસી કીધો, તેરાપંથી કીધો, મૂળ સંઘ કીધો, આ આમ નહીં કીધી, કયો ધર્મ સાહેબ તમે? કૃપાળુ દેવે ધર્મ કયો આપ્યો જુઠાભાઈને? કારણ કે રાગ દ્વેષ ગયે જ આત્મામાંથી, રાગ દ્વેષ ગયે જ જ્ઞાન પ્રગટે. જ્યાં સુધી રાગ દ્વેષ હોય ત્યાં સુધી ઊભે ઊભો સુકાઈ જાય, પહાડ ઉપરથી પડતું મૂકે તો જ્ઞાન થાય નહીં. જો માર્ગ ભાઈ, તારા કશાયનો જ્યારે ક્ષય થાય ત્યારે જ તું મુક્ત થઈ શકે. બાકી આ ભાવથી એવા વસ્તુનું એક સ્વરૂપ બરોબર સમજી લેવાનું છે. અને જૈન દર્શનના મહાત્માઓએ આ સ્વરૂપને સમજીને એટલી બધી ઉદાત્તા રાખી છે, એટલે એના પદોની અંદર, એના સ્તવનોની અંદર એને કાંઈ વાંધો નથી કોઈનું નામ લેવામાં. એ રામનું પણ લે અને રહેમાનનું લે અને કૃષ્ણનું લે અને બુદ્ધનું લે અને મહાબલનું લે, પણ ત્યારે એ ભાવ અપેક્ષાએ લે, શબ્દ અપેક્ષાએ નહીં. પછી કોઈ શબ્દ અપેક્ષાએ પકડી લે તો પાછો, અને શબ્દ અપેક્ષાએ પકડે એ તર્ક લડાવે તો પકડે ને. જ્યારે જ્ઞાનીની વાણીમાં કંઈક પકડે એ શેના આધારે પકડે? તર્કથી. ભાવ તો પોતે સમજતો નથી, તો જ્યાં તર્ક આવ્યું ત્યાં દીપરા દ્રષ્ટિમાંથી ગયો, એ નીચો ઉતરી ગયો. બહુ સરસ વાત કરી છે કે આ બાબતમાં માત્ર દર્શને દર્શને તેના નામોનો જ ભેદ છે. પદાર્થ એક હોય અને નામ માત્રનો ભેદ હોય એવામાં મહાત્મા પુરુષને જાજો ઝઘડો કે ટંટો પિસાદ નથી. જેને જે કહેવું એ કહ્યો. છોકરો દૂધને દૂધ કહે કે પાણીને ભૂ કહે, જે કહેવું હોય કે ખાવાનાને મમ્મમ કહે, એની મા જાણે છે શું માગે છે, એને દઈ દો એટલે કામ પૂરું થશે. એમ આ ચોથી દ્રષ્ટિવાળો જીવ કેટલો નિર્મળ છે જો અહીંયા કહે છે. એ વિવાદથી પર થઈ ગયો છે હવે. શું? તો કે સુદેવ, સુગુરુ અને સુધર્મ એ વિના કંઈ. હવે આપણી વાત એ છે કે આપણે સુદેવમાં સમજવામાં કંઈ ભૂલ કરી જાય તો જ્ઞાનીઓ એના લક્ષણો આપ્યા છે. વિચાર, કૃપાળુ દેવે તો એટલી બધી કૃપા કરી છે. અરે તું બીજાને ન સમજતો, આત્માને સમજવામાં ભૂલ કરીશ માં. એટલે કહ્યું કે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કે એટલું કર વિચાર, તો તું તારા આત્માને સમજ. તું આવું પૂર્ણતા છે એ પરમાત્મા, આવું સ્વરૂપ જેણે પ્રાપ્ત કર્યું છે તે પરમાત્મા, અને આવા સ્વરૂપમાં જે અડચણરૂપ છે તે કર્મ, એવા સ્વરૂપમાં જે બાધારૂપ છે તે કર્મ, એને હટાવી દે. માર્ગને એક જ રૂપની અંદર ત્રણ કાળમાં કેનાર પુરુષ, એનું દર્શન, એ સ્વરૂપ, મુક્તિ, એનો માર્ગ, આ બધાનું એકત્વ આ દ્રષ્ટિ એને થવી જોઈએ. માર્ગનો નિર્ધાર આ રીતે થવો જોઈએ. સરસ વાત છે. આમાં કાંઈ બીજો કોઈ પ્રશ્ન હોય તો કહો. થોડી હવે શું થાય, થોડી સૂક્ષ્મતા આવે છે. આપણી સામાન્ય સમજ સાથે આ વાત થોડીક એમ થાય કે આમ થઈ જાય, આમ આમ થાય, નો ઉપયોગ હોય તો થઈ જાય. પણ એ દીપરા દૃષ્ટિના કારણે સમ્યકત્વ આદિ ગુણો ન હોવા છતાં તે ગુણોની પૂર્વ ભૂમિકા નક્કર છે. જો એને એમાં વિતરાગતા નથી, પણ વિતરાગ જ દેવ હોઈ શકે છે, જાણે છે. આ વાતને સમજવાની જરૂર છે. એટલે જીવને એ વસ્તુની પ્રાપ્તિ ન હોય તોય એની વાતનું તત્વની ઓળખાણ આ શાસ્ત્રનું કામ છે. તત્વની ઓળખાણ થવી જોઈએ. તત્વ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય, પરમાર્થ દ્રષ્ટિ પ્રાપ્ત થાય, અને એક નિશ્ચય થાય કે સુદેવ, સુગુરુ અને સુધર્મ આ જ આત્માની મુક્તિનો માર્ગ છે. કારણ કે મોક્ષનું સ્વરૂપ એક જ છે, અને આવું એક સ્વરૂપ આ જ કહી શકે, આ કેટેગરીવાળા લોકો કહી શકે, બીજા કહી શકે નહીં. એમ કરીને આગળ જાય કે વિતરાગનો ઉપાસક છે તો જરૂર આ તત્વને કંઈક સમજતો, આ વિતરાગને બદલે રાગી દેવનો ઉપાસક છે તો આ ગુરુપદ તરીકે આપણને માર્ગદર્શન કરી શકશે નહીં. આવી રીતે પોતે નક્કી કરે. એને ખબર પડી ગઈ કે દેવનું સ્વરૂપ શું છે, તો કયો સ્થાપિત માર્ગ મને મુક્તિનું કારણ બનશે? તો કે વિતરાગ દેવનું સ્વરૂપ. તો વિતરાગતા આ છે. જગતની એક પણ કોઈ ઓલા કણુ અણુ માત્રમાં પણ જેને રાગાદીની સંભાવના નથી, તો એવા પુરુષને, અને આ તો રાગી દેવની ઉપાસના કરે છે. જેવો જંતર મંતર કે ભભૂતિ કે બીજું ત્રીજું કરે તો ખબર ન પડે કે આ ગુરુ ન હોઈ શકે. બસ આ એને ખબર છે, ભલે એને સંકેત નથી થયો, પણ ગુણોને માટેની ભૂમિકા ચોક્કસ છે. એટલે સાચા દેવ, વિતરાગ પરમાત્મા સાચા દેવ, નિર્ગ્રંથ મહાવ્રત ધારક ગુરુને જ ગુરુ અને સંસારથી તારે તે જ ધર્મ. ધર્મનું સ્વરૂપ ગમે તેટલું આહલાદક, લોભામણું, આકર્ષક હોય પણ સંસારથી તારતો ન હોય ને ધર્મના નામે ભોગ હોય, ધર્મના નામે શૃંગાર હોય, ધર્મના નામે જીવના વિષય કસાય બહેલાવાની વાતો ચાલતી હોય, એ ધર્મનું ગમે તેવું સ્વરૂપ હોય પ્રભાવી, પણ આ પુરુષ નક્કી કરે છે કે આ ધર્મ હોઈ શકે નહીં. આ સુલસા દ્રષ્ટિ છે.
સમજણ તો આવે નહીં.